તારીખ 9-8-1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 41.
સમજવાનું કહીશું કે કેવો જોઈએ વિચાર કરનાર અને અજ્ઞાનથી ન્યાયને સમજી શકે તેવો જોઈએ એમ ન્યાય પ્રશ્ન કરે છે તો તેનો નિકાલ થાય. મૂંઝવણ થવી જોઈએ, મૂંઝવણમાંથી પ્રશ્ન આવો તો એનો નિકાલ થાય. ન્યાય પત્ર પકડે અન્યાય અન્યાય ગુનો ગ્રહણ કરે અને મૂંઝાય ન્યાય પકડતા પણ એને એમાંથી પ્રશ્ન થાય. જિજ્ઞાસુ એવા હોય કે જિજ્ઞાસુ એવા હોય કે તેઓ વસ્તુનો વિચાર કરે, એ જિજ્ઞાસુનું લક્ષણ છે. વસ્તુનું લક્ષણ શું, હેતુ શું, આ વાત આમ એમ હોય શકે ન્યાયથી એ વગેરે વિચારે તેના પ્રશ્ન કરી શકે એવા જિજ્ઞાસુ હોવા જોઈએ. જો જિજ્ઞાસુ પણ હોય મનુષ્યની ભૂમિકામાં તો હું સમજો છું એ વાત ત્યાં ઉભી રહી જાય. જે સત સમજવા માટે મૂંઝવણમાં આવે છે, મૂંઝવણ કરે છે, તેને પોતાની મૂંઝવણ ટાળી શકે છે. જે મૂંઝવણ કરે તે ટાળે, મૂંઝવણ કરે કોક ને ટાળે કોક એ પણ અહીંયા વાત નથી. પણ લોકો સાવ મૂકી વાત છે, તેથી પોતાના તત્વને જાણવાનું માટે પોતાના સ્વરૂપની જિજ્ઞાસાનું થાય અને સંસારનું કાંઈ કરવાનું આવે ત્યાં તૈયાર થઈ જાય. સંસારના કાર્યો કરવાનું હશે હશે તૈયાર થાય, પોતાના સ્વરૂપની જિજ્ઞાસામાં જેવા જાય છે. પછી કરવાનું એવું જાણવાનું હોય તેમાં રુચિ કરે, એમાં પ્રેમ રીતે પ્રીતિ જોડે, પણ પોતાનું પરમ શુદ્ધ તત્વ કેવું છે તે જાણવાની દરકાર કરતા નથી. ખૂબ મનન કરવાની જરૂર છે આ વિષય ઉપર. આ બધી વાતો પ્રયોજનભૂત વાતો ઉપર ધીરજથી અંતરમાં ઘણું મનન કરવું જોઈએ. ખૂબ મનન કરવાની જરૂર છે કે એવી કઈ ભૂલ રહી જાય છે કે જેથી મારે અનુકાળ રખવો પડે. એવી કલ કઈ ભૂલ રહી જાય છે કે જેથી અનંત કાળ થી ઉતરવું પડે છે, એવી કઈ ભૂલ થી કઈ ભૂલ રહી જાય છે તો મને પ્રતિકૂળતાઓ આવે છે, એમ નહીં મને રોગ આવે છે, ચિંતા થાય છે, મારું થાય નથી વગેરે. કોઈ સંસારની પ્રતિકૂળતાની ચિંતા નથી, પરિભ્રમણની ચિંતા આવે મને. લોકોની અનુકૂળતા પ્રતિકૂળતાની ચિંતા તો જગતના બધા જે કરે છે એમાં શું નવીન કહ્યું, તો બધાની ચિંતા ગળે વળગેલી વળગેલી છે. પરિભ્રમણની ચિંતા થાય અને પરિભ્રમણ ટાળવાનો ઉપાય શોધે તે સાચો જિજ્ઞાસો કહેવાય છે. અહીં શિષ્યને એવી ખટક લાગે છે કે જો પૂર્ણ પરમાત્મા શુદ્ધ થયા છતાં પણ જો તે જગતની ઉપાધિ વાળા રહેતા હોય તો મારે પણ પૂર્ણ શુદ્ધ થવું છે, તો મારે પણ એની ઉપાધિમાં રહેવું પડે. કેવો લીધો છે, મારે પૂર્ણ શુદ્ધ થવું છે, એવો શિષ્ય લીધો. મારે મારી મટી જાય તો પછી મારા મેરા દે જીવાય એ વાત છે નહીં. મારે પણ શુદ્ધ થવું છે તો મારે પણ ઉપાધિમાં રહેવું પડે, એવા ઈશ્વર તો મારે થવું નથી. પછી પોતે જે માન્યું છે તેમાં અનુરોધ આવે છે. જો પરમાત્માનું સ્વરૂપ કેવું માન્યું છે, પોતાને પૂર્ણ શુદ્ધ થવું છે એવું પરમાત્માનું સ્વરૂપ માન્યું. જો એને ઈશ્વરને ઉપાધિ કરવી પડે તો મારે ઉપાધિ કરવી પડે એવું મારે એવું નથી થવું પડે. માટે શંકા ઉદભવી છે, ક્યાંથી શંકા ઉદભવી છે, વાદ વિવાદ નથી કરવો નિષ્ફળ કરતા વાળા આવે. કોઈ જગતમાં ઘણા જગો ઈશ્વર કરતા પણ માને છે, માટે એની સામે દલીલો કરવી છે એવું ખાસ પ્રયોજન નથી. પ્રયોજન તો મારે કેવા સમય છે એને પ્રયોજન માટે શંકા ઉભી કરી. ભાઈ કોઈ કહે કે રાગ રહિત કામ કેમ કરવું, કેમ ન કરી શકાય? રાગ રહિત કામ કેમ ન કરી શકાય? રાગ ન હોય તો જગતના કાર્યો કરી શકાય. ઈશ્વરમાં તો એવું પણ સમર્થ પણ હોય કે રાગ ન કરવો પડે, છતાં જગતના કાર્યો કરે એવું કેમ નથી વિચારતા? તો એનો ઉત્તર એમ છે કે પૂર્ણ શુદ્ધતામાં દેહ રહિત દશામાં એ સંભવ તો જ નથી. પૂર્ણ શુદ્ધતા એટલે હરિત દશા નથી, સિદ્ધ દશા નથી. માતા જાણે કે કઈ કરે, માતા જાણવાનું કાર્ય કરે કે કઈ કરે, પણ તેમાં ઈચ્છા છે. ઈચ્છા એટલે રાગ, અને રાગ તે દુઃખ છે કે ઈશ્વરમાં કેમ સંભવે? અને ઘણો રાગ તો ઘણું દુઃખ ઉત્પન્ન કરે કે ઈશ્વરને કેમ સંભવે? ઈશ્વર એટલે આત્માની છેલ્લામાં છેલ્લી પવિત્ર સ્વાધીન દશા. એ જો જગતને ફળ દેવામાં જોડાય તો તેને ઈચ્છા મન અને શરીર પણ જોઈએ, અને સંસાર સંસારીમાં જેવી દશા તેને આવે તેથી પુરુષ શુદ્ધતામાં પણ ઉપડે છે અથવા બાધા આવે છે. લોકોની સમજણમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે તે પોતાએ સમજવું પડશે કે આ રીતે જગતનું ભૂલ્યું છે, મારે ભૂલવો નથી. ઘણા એમ વાત માટે આખા બધા ભૂલે, કઈ કોક ભૂલે, પણ કે બધા ભૂલે એટલી મોટી સંખ્યા છે જગતમાં. બધા ભૂલે કે હા જગતમાં આ વિષયમાં તો બધા ભૂલા છે. એવા બુદ્ધિવાળા માણસો કે સામાન્ય બુદ્ધિમાં તો આ પ્રમાણે માનસિક પરિસ્થિતિ છે, તો એ માનસિક પરિસ્થિતિનો લાભ કેવી રીતે પણ લોકોની માનસિક સ્થિતિ એવી છે કે જે જાણીતું હોય ને ધોળો ધોળો હોય ને નામથી એના ઉપર કોરોના કારખાના આવે છે, કરોડો રૂપિયા કમાય. ખાલી લોકોને માનસિક પરિસ્થિતિ ઉપર આશા નથી. સ્વાસ્થ્યને ગુણવત્તાની દ્રષ્ટિએ જોડે તો વેજીટેબલ ઘી કરતા તેલ ગુણવાન વધારે છે. અત્યારે તો એટલા બધા એની અંદર મિશ્રણ આવે છે. સિત્તેર કે સત્તેર ચોખ્ખું થાય કે કપાસિયા ચોખ્ખું થાય તો વેજીટેબલ ઘી કરતા નહીં કરે. માટે બરાબર છે એ વાત બરાબર નથી. મન વાણી દેહ નો ક્રિયા કરવાનો અધિકાર અજ્ઞાની પણ નથી, તેથી તે પણ કરી શકે છે. અને જ્ઞાની પણ જળની અવસ્થાને ત્રણ કાળમાં
ન કરી શકે,
ન જ્ઞાની કરી શકે, ન અજ્ઞાની કરી શકે. તો પછી ઈશ્વરને જળની ક્રિયા કરવી અને તેનું ફળ આપવું તે કેમ બની શકે? એ તો બની શકે એવું છે
નહીં.
અજ્ઞાની અજ્ઞાન ભાવે માને પણ હું કરું છું, પ્રકૃતિના સંજોગો આવે તેને રાગ રાગ દ્વારા સ્વીકાર કરે એ મારા ને હું તેનો કરતા છું. પણ સાચી દ્રષ્ટિથી જુઓ તો કોઈ પાપ રાગાદી રૂપ કઈ કરવું તે આત્માનો ગુણ નથી, એ કઈ આત્માનો
ગુણ નથી,
ગુણ નથી કે ધર્મ નથી. ન્યાય સમજો, જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ચૈતન્ય મન છે, તેનામાં ભૂલ કરવાની યોગ્યતા છે. એક સમયની પર્યાયમાં ભૂલ નથી, એક સમયની પર્યાયમાં છે એટલે યોગ્યતા છે. એવી રીતે કે તે પ્રકૃતિના સંયોગોમાં અજ્ઞાનપણે માને કે હું પાપ અને રાગ વાળો અર્પણ કરતા છું, રોટલા અને દેહાદીનો ઉદાતા છું, પણ એવું માનવાથી કાંઈ તે તેનો કાર્ય થઈ શકતું નથી, અથવા પોતે કર્યું એવી કલ્પના કરે છે પણ ખરેખર થઈ શકતો નથી. આત્માનો અધિકાર શું? એટલે કાર્યક્ષેત્રની મર્યાદા. કાર્યમાં ક્યાં સુધી કાર્ય કરી શકે, એનો અધિકાર ક્યાં સુધીનો કાર્ય કરવાનો, તે પોતાને સમજવું પડશે. બોલણીમાં બોલે પણ અંદર ભાવ ભાવ જ્ઞાન ભાવનું ભાષણ, ભાષણ ભાવ ભાષણ અંદર જ્ઞાન ભાવનું ભાષણ જાણવું કેવી રીતે છે તે વિચારો તો માલુમ પડશે કે પરનું કાર્ય કોઈ રીતે જીવ કરી શકતો નથી. આ ભાવ ભાસવું જોઈએ, એમ કે ભાવમાં ભાસવું જોઈએ. હું ભાવ કરી શકું છું પણ પરનું કાર્ય કરી શકતો નથી. છતાં પણ હું પુણ્ય પાપ રાગદ્વેષ કરું છું એમ લોકો માને છે અને કર્મો કરતા થાય તો તેને જળની ક્રિયા કરવાનો અધિકાર છે નહીં, છતાં સ્વીકાર્યો ગણાય. પણ તે તો રખડવાના ઉપાય છે. એવો જે અધિકાર નહીં હોવા છતાં પરિણામ કરે છે એ રખડવાનો પરિભ્રમણ કરવાનો ઉપાય. એમને એમ અનંતકાળ વીત્યો, આવી મિથ્યા માન્યતા અને પરિભ્રમણમાં અનંતકાળ વીત્યો. પણ પોતાનું પૂર્ણ સ્વાધીન તત્વ જેમ છે તેમ તેની સ્થિતિ કરી નહીં અને તેનો ઉત્સાહ પણ એવો આવ્યો. આ વાત સાંભળતા એનો ઉત્સાહ આવવો જોઈએ. જો ઉત્સાહ ન આવે તો એને આ વાતની વાત સમજવી એક વાત છે, તો કે વાત સમજમાં આવે એક વાત છે, અને એમાંથી મને લાભ નુકસાન શું એમ સમજવી બીજી વાત છે. અને આપણે એમ કહીએ છીએ કે સમજાય છે પણ પ્રયોજનભૂત રીતે સમજાય છે કે કેમ, આ વિચાર સમજાય છે વિચારવાનું નથી પણ પ્રયોજનભૂત પણ એ સમજાય છે કે કેમ એમ
સમજવાનું. સમજાતા એમ લાગે છે બધું સમજાય છે,
સમજાય ગયું પણ પ્રયોજન નો વિષય ની પોતાને ખબર સમજો શું કરવા, પણ અરે લેવા દેવા હું નહીં સમજીને. એ વાત સમજો એનો ઉપયોગ કરવાનો છે કે એનો ઉપયોગ નથી કરવાનો, જે વાત સમજો એની મેળવણી કરવાની છે કે હું પહેલા આવું મોટો સમજ્યો તેથી હું દુઃખી થતો હતો, હવે આવું સમજતા મારું દુઃખ કરશે, એનું કોઈ પ્રયોજન સમજવાનું છે એની સાથે? સમજો એટલે હા શું છે, એમને એમ અનંતકાળ વીત્યો પણ આ વાતની પ્રતિતિ કરીને પોતાની સ્વાધીનતાની પ્રતિતિ કરીને સ્વાધીનતાને વાત સાંભળીને ઉત્સાહ પણ
આવ્યો.
લોકો તત્વજ્ઞાનના વિચારીના લૌકિક નીતિ દાન પુણ્ય વગેરે અમારાથી થાય છે એમ જળ પ્રકૃતિના કાર્યો ઠીક માની તેમાં ધર્મ માને છે અને અમે મોટા અને ધર્મી છીએ એમ માને છે. મોટા છીએ અમે ધર્મી છીએ માને છે, પણ તેને સત્ય સ્વરૂપનું માન નથી. તે મહામૂર્ખ છે, જે સત્ય સ્વરૂપનું જેને માન છે તે
મહામૂર્ખ
છે. સ્વાધીનતા ઉપર કેટલી બહુ સારો પ્રશ્ન સાથે બાંધી રાખે પોતાનું એક દોરડી છોડે કે એની હાકર છોડે ખીલાથી હજી તો છોડતા હોય ત્યાં તો ઠેકડા મારવા માંડે. કેમ કે અત્યાર સુધી મારા કઈ સ્વતંત્રતા નથી, વાંચ્યા પહેલાની મને એક વર્ષના વાછડા ને ઉત્સાહ આવે છે અને થંગનાટ કરે છે અને તને બંધન માંથી છોડાવવાનું સ્વાધીન તત્વ ને તારે વાત કરી છે, તને ઉત્સાહ આવતો નથી, શું થઈ ગયું છે? પરાધીનતામાં ઠીક માને ધર્મ માને છે અને મોટા ધર્મી છે એમ પણ માને છે, પણ સત્ય સ્વરૂપ નું ભાન નથી તે મહામુનિ છે. ભલે તે હજારો શાસ્ત્ર નો જાણકાર હોય તો પણ તે પરમાર્થે પાપી જીવ છે. શાસ્ત્ર નો જાણકાર શાસ્ત્ર માં જે જ્ઞાન છે એનું જાણકાર છે એટલે એનું બહુમાન નથી જ્ઞાની ને આવે. એ તો કે છે કે પરમાર્થે પાપી જીવ છે અને ભલે 9 વર્ષ નો બાળક હોય છતાં ઉત્તર મારીને કરતા પણ એનું અભિમાન સુધી હોય અને રાગ દ્વેષ ઉપાધિ રહીશું નિર્મળ આત્મા છું એમ માન્યું હોય અને પરમો સ્વામિત્વ સ્વીકાર્યું ન હોય તે સાચો ન્યાય તેના હૃદયમાં બેઠો હોવાથી મહાપવિત્ર છે. 9 વર્ષે જ્ઞાની થાય ને, 8 વર્ષ પછી 9 વર્ષે જ્ઞાની થાય સમાજ ઉપર ઉપકાર નથી, મહાપવિત્ર છે એની અંદર માં જ્ઞાન શું છે કરતા પણ છે મહાપવિત્ર છે, પણ હજી તો ચોથા ગુણ સ્થાને છે ને તો કે મહાપવિત્ર છે કારણ કે તેમાં સ્વતંત્રતાના વિજ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન સિવાય જડ આદિનું કોઈ કાર્ય પોતાનું માનતો નથી કરતો નથી તે જ્ઞાતાની સમજણની બલિહારી છે. જ્ઞાતાની સમજણની બલિહારી છે એને ધન્યવાદ આપે છે કે ધન્ય છે તને, તને ધન્ય છે તારા કુળ ને પણ ચૈતન્ય નો સ્વભાવ જાણવો છે એમાં કરવું ક્યાંય. ભગવાન અનંત જ્ઞાનીઓ એમ કહી ગયા કે તારો તો જ્ઞાન ગુણ છે, પુણ્યપાપ રાગાદી તારો સ્વભાવ કે ગુણ નથી, દેહાદી કરની પૂજા કરવાનો તારો અધિકાર નથી એટલે કરી શકતો જ નથી, માટે હું કેવું કરી શકું એમ માનીશ નહીં. એ વાત ન્યાયથી યથાર્થપણે જેને અંતરમાં બેઠી છે તેને રાગ દ્વેષ ઉપાધિ મેં દશામાં રચેલાનો યથાર્થ બેસે છે કોઈ પ્રમાણે મતે મતે ને ગેરંટેડ વાત છે. આખો સમજાય છે યથાર્થ બેસે તો પરિભ્રમણ માટે એ ગુરુદેવ ની ગેરંટી છે, ગુરુદેવ ગેરંટી આપે યથાર્થ જાય છે. હું શિષ્યને શંકા કરવાનું કારણ એ છે કે જો ઈશ્વરને પરને ફળ દેનારો વગેરે પ્રકારે માને તો મારી પૂર્ણતાને બાદ એટલે યોજ આવે છે, કારણ કે દરેક આત્મા જાતિ અપેક્ષા એ સરખા ઈશ્વર છે. જે કર્મની ઉપાધિથી રહીતથી પૂર્ણ પરમાત્મા થાય તે રાગ ઈચ્છા રહી એટલે કે વિકલ્પ રહિત હોવા જોઈએ. માટે ઈશ્વરને વિકરાગ જ્ઞાતા ભગવાન ઠરાવો અને વળી તેને પાછો પ્રપંચ વાળો પણ માનવો એ તો પ્રત્યક્ષ વિરોધ છે. જૈન દર્શનમાં પૂર્ણ શુદ્ધ પરમાત્માની સિદ્ધિ યથાર્થપણે આગળ ભગવાન એવા શબ્દો છે પણ તે પૂર્ણ શુદ્ધ પરમાત્માની દશા છે એવી સિદ્ધિ જૈન દર્શન સિવાય જ્ઞાન જે ભારેપણે પણ સર્વજ્ઞ દશા પૂર્ણ રૂપરાખા હોય શકે છે કૃપા એના અનેક પ્રમાણ છે તે યથાર્થ ભક્તિ આગમ અને અનુભવથી સિદ્ધ છે ચોક્કસ છે. અનંત જ્ઞાનીઓ જે કહે છે તેને અહીંયા કહેવાય છે. ભલે કરોડોની સંખ્યા અસતને માર્ગે હોય તેથી કાંઈ સત ઝીણું એટલે ઝઘડો પડી જતો અસતની સંખ્યા વાળા ઘણા હોય માટે અસત બળવાન છે અને સતની સંખ્યા વાળા થોડા છે માટે સત નબળું છે એમ છે. ભલે સંખ્યા અપેક્ષા એ અજ્ઞાનીની સંખ્યા જગતમાં વધારે તો પણ બળવાન જ્ઞાની છે એનો પુરાવો છે કે જગતમાંથી કદી જ્ઞાનીઓ સિદ્ધો સંસારમાં પાછા એક પણ ફરતા નથી જ્યારે અનંત સંસારીઓ આ માર્ગમાં આવીને સિદ્ધ થતા રહે છે. કોનો વિજય છે? સંખ્યા વધારે છે એ જીત્યા કે સંખ્યા ઘટે છે એ ઘટા ઓછી છે એ જીત્યા?
ઓછી વાર જીતી ગયા.
જગતમાં કોઈ માનવ જાદી સંખ્યા વાળા જીતે અને ઓછી સંખ્યા વાળા મારે કેમ કે સંખ્યા બળ છે. અહીંયા સ્વભાવનું બળ છે સંખ્યાનું બળ
નથી. સત્ય ક્યાં છે?
સત્ય છે સત્યમેવ જયતે. સત્ય નો જ હંમેશા જય છે. સત્યનો પરાભવ ન થાય એમ કે સતને સંખ્યાની જરૂર નથી. એ જ વાત લીધી સતને સંખ્યાની
જરૂર નથી.
જરૂર નથી આ બહુ મોટી વાત કરી છું. નહીં તો માણસો હારી જાય છે હિંમત હારી જાય છે. અરે રે આપણે સંખ્યામાં એ લોકો સંખ્યામાં દાદા આપણું શું હાલવા અને ભાઈ કોઈનો ક્યાંય હલવાનો પ્રશ્ન નથી. હું તારી સત માન્યતામાં તારા બળથી તાતું બળથી ટકી રહે એટલે શું જીતી ગયો જગત ને શું
જીતી ગયો?
તારી કોઈ હાથ સુધી જો કોઈ નો આવે તો
એકલો જાણે રે એકલો
જાણે એકલો જાણે એકલો જાણે એકલો જાણે એ તારે કોઈ હાથ સુની ન આવે તારે સાથે તો શું
એકલો જાણે રે
તો તો નૈતિક હિંમત માં આવી વાતો છે. પરા લેવું તું ને
હાજી
તો તો પરાધીનતા માં એવા માણસ થઈ ગયા હતા પરાધીન માણસ દોરા તો મારી નાખે દોરા લોકો છે મારી જ નાખે દયા ના રાખે બધા જન્મસ્થા માણસ આવ્યા દયા તો જલ્દી હોય જ ને નૈતિક કે ન્યાય નીતિ છે એને પકડી રાખે હિંમત થી છોડે અને એને નૈતિક લૌકિક વ્યવહાર પરાક્રમ કરવા માટે વધારે નૈતિક હિંમત થી પણ
સત્યને કદી ન છોડવું.
સત્યને છોડતા અહિત છે અને સત્યને વળગતા હિત છે. પોતાનું હિત સાધવું હોય એને સત્યને વળગી રહેવું
જોઈએ.
સતને સંખ્યાની જરૂર નથી. સતને માનનાર વર્ગ સદાય ખરું જ હોય, છતાં સતમાર્ગ સદાય ટકી રહે છે. હંમેશા થોડા રહેવાના છે, છતાં એ માર્ગમાં ક્યારે નાશ થશે કે લોપ નહીં થઈ શકે. એક આત્મા સ્વભાવે જાતિપણે પૂર્ણ પરમાત્મા છે અને સ્વતંત્ર છે. આ આત્માની સ્વતંત્રતાની વાત છે, લોકોમાં દેશની સ્વતંત્રતાની વાત થાય નથી. આ આત્માની સ્વતંત્રતાની વાત છે. વર્તમાન દશામાં પૂર્ણ સ્વરૂપનું ભાન કરી એ જાતના પુરુષાર્થ વડે પૂર્ણ ઈશ્વર થઈ શકે એને જગતનું કાંઈ કરવાનું બાકી રહેતું
નથી.
અને ખરી સંસારમાં આવવા પણ
નથી.
આ ન્યાય, આ ન્યાય સિવાય બીજે કાંઈ આપણા દુઃખ ચાલે આપણી મુશ્કેલીઓ સંસારમાં જે મુશ્કેલીઓ આપણે ઘટાડે આપણે મુખ ભેગી કરે. આપણને રોગ થાય ત્યારે આપણે ડાક્ટર પાસે જઈએ છીએ. આપણને જયારે દરદ થાય ત્યારે નીચે ડાક્ટર પાસે જઈને દવા લઈએ છીએ, ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ. તો એવી રીતે મંત્ર તંત્ર જંત્ર જ્યોતિષ એનાથી જો મુશ્કેલી મળતી હોય તો એવા માણસોના જાણકાર થાય આપણા દેવામાં શું વાંધો. અમને તો જાડો હાલે ખબર છે આપણા બનાવવાનું જાડો હાલે. દેહને આત્મા જ્ઞાનને જે પ્રગતિ કરે છે એ તો અનાદિનો અગ્રહિત છે. એ તો અનાદિનો
અગ્રહિત
પરમા સુખ બુદ્ધિ છે, અનાદિનો અગ્રહિત છે, કઈ ગ્રહિત વિચાર નથી. પણ આવા નવા નવા સુખ છે એને સ્વીકારે બુદ્ધિપૂર્વક જાય છે. ગ્રહિત મિથ્યા થઈ જાય એમ છે. જરા જોઈ ગયો જરા મુશ્કેલી આવી છે. મંગળું પડી જાય કોઈ કહે કે ભક્તિ કરી તો ઈશ્વર આપણા દુઃખ કાઢે એમ માનનારે ઈશ્વરને ઈચ્છા વાળો અને ઉપાધિ વાળો ઈશ્વરનું સત્ય સ્વરૂપ સ્વાધીન શુદ્ધ તત્વ છે તેને પોતાની કલ્પનાથી ગમે તેવું માનવો તેનું કલ્પિત સ્વરૂપ તેથી કાંઈ જે સત્સ્વરૂપ છે તે એમને ભાગ થયો નથી. લોકોને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ તેમજ સત્સમાગમની નિર્ધારી લે છે અને માને છે કે ઈશ્વર આમ છે અને આત્મા આમ છે. જે પ્રથમ સમજવાનું છે તેનો વાયદો કરવો તે પોતાનો અનુભવ પછી સમજવું. જરાક આટલું જરાક આટલું કામ પતી જાય ને પછી પછી સમજવાનો પ્રયત્ન કરશું. અનુસાર છે સંસારના કોઈ પણ કાર્યને જોડવે ભોગવાડે અને ભોગતાને રૂડું જાણે તે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, તો પછી લોકો કોઈ પાપ કરે અને ઈશ્વર તેનું ફળ આપે એમ માનવું હોય તો ઈશ્વરને મિથ્યા દ્રષ્ટિ માને. એવું માનનાર મિથ્યા દ્રષ્ટિ ને ઈશ્વરને એવો માનવો તો ઈશ્વરને ગ્રહિત મિથ્યા તો વાળો નહીં. એને આત્માનું પૂર્ણ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ કેવું છે તેને ભાન નથી. એ પોતાને ધર્મિક માન્યતાનું કોઈ ઈશ્વરમાં આરોપણ કરે છે, પોતાની જ ધર્મિક માન્યતાનું ઈશ્વરમાં કલ્પના કરીને આરોપણ કરે છે અને માને છે કે જગતની વ્યવસ્થા એ કરતા હશે. જો ઈશ્વરમાં ફળદાતા પણ નાખીએ તો ઈશ્વરમાં ઘણા વિરોધ આવે છે. નિયમ તો ત્રિકાળ દરેકને સરખો લાગુ
પડે.
નિયમ એટલે કાયદો, કાયદો તો ત્રણેય કાળે બધાને સરખો લાગુ
પડે જ પડે.
રાગના કાયદો અજ્ઞાની કરે એને રાગી દોષી કહેવાય, એવા જ રાગના કાયદો ઈશ્વર કરે અને તેથી તે રાગી દોષી ન કહેવાય એ કેમ બને? એ ક્યાંનો ન્યાય છે? એમ કેમ કરી શકે નહીં? કુદરતી ક્રમમાં કુદરતી વસ્તુના સહજ સ્વભાવમાં ન્યાયમાં ફેર
ન પડે પડે.
માટે ઈશ્વરને ફળદાતા માનવો તો તે ઈશ્વર લોભ વાળો અને રાગાની ઈચ્છા વાળો માટે તેમ નથી. મુક્ત પરમાત્મા રાગ દ્વેષ પુણ્યપા રાગાદી ભાવો ભાવવાનો કરતા નથી અને જગતને ફળ દેવા વાળો પણ
નથી.
જો એમ હોય તો તેને સંસારી માનવો
જોઈએ.
અહીંયા એક પ્રશ્ન કર્યો છે, ગીતાજીમાં અનાસક્તપણે કરવાનું કહ્યું છે ને? એક પ્રશ્ન ગીતાનો બરો છે. એક પ્રશ્નમાં અર્જુનની પાસે યુદ્ધ કરાવવા છે તો એનો કર્મ યોગ કરીને અધિકાર છે, અધ્યાય છે, 18 અધ્યાયમાં ગીતા છે. એમાં શાંતિ યોગ છે, ભક્તિ યોગ છે, કર્મ યોગ કરીને પણ યોગ અધ્યાય છે. આપણે એ અધ્યાયની અંદર એમ કહેવા માટે જે પોતાને ઉચિત કર્મ હોય એ કરો, લીધું છે ક્ષત્રિય કરો અને લડાઈ કરવી હોય તારો ઉચિત કર્મ છે, માટે તારે કરો લીધું છે. એ તારો ધર્મ છે તો એ ધર્મ નથી. પણ કર્મ કરવાનું જે દરેકને લીધું છે કે વૈશ્ય વૈશ્યનું કર્મ કરવું, બ્રાહ્મણે બ્રાહ્મણનું કર્મ કરવું, ક્ષત્રિય ક્ષત્રિયનું કરવું, પણ અનાસક્ત મારે કર્મ કરવું ખરું પણ
અનાસક્ત.
કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળ નો તારો અધિકાર માટે ફળનું ફળની આશા અપેક્ષા અભિલાષા રાખવા હવે અનાશક્ત ભાવે તારે કર્મ કરવું. વ્યાજી છે કેમ કે જેને કાંઈ બહારના કાર્યો કરવા છે એવો અભિપ્રાયને મોશ છે એને આ વાત થોડી મીઠી લાગે છે. ખરાબું બહુ બહારના કામ કરવા આપણે પણ આપણે ફળને આશા કર્મ કરવું એ તો આ શક્તિ ખરી ને, કરવાની તો આ શક્તિ આવી ને, ફળની વાત તો શું વિચારી એના કર્મ કરવાની આ શક્તિ છે અને કર્મ જોવાની આ શક્તિ કરવું કેમ કરવું એમાં તારો અનાશક્ત ક્યાં આવ્યો? કર્મ કરવું એમ કે છે એમાં તારો અનાશક્ત ક્યાં રહે છે?
આવી જ જાય છે. પ્રવચન માં આ જ આવ્યું છે.
પુસ્તક આપણે કોઈ વ્યક્તિનું કઈ કામ નથી, પિતાજીની તમે વાત એનું કઈ આપણે કામ નથી. જગત માં બાર થી ધર્મ મનાઈ ગયો છે, બાર ના કાર્યો થી ધર્મ મનાય. અને લગભગ ઘણા લોકો ને એમ થઈ ગયું છે કે આપણે કઈક ઠીક કરીએ, અનાશક્તિ રાખીને સંસારનું રૂડું કરીએ, આપણે અનાશક્ત ભાવે જગત ના લોકો સુખી થાય એવા કાર્યો કરીએ, નાનીને વિકલ્પ ની વૃત્તિ હોય તો લોકો તે એવા પરમાર્થ માર્ગ નો ઉપદેશ આપે. વૃત્તિ આવે ત્યારે આત્મહિત થાય એવી વાત કહે, બીજાને આત્મા જ્ઞાતા છે, બીજું કરવાનું આત્માના અધિકારમાં નથી, તેથી બીજું કરવાનું જ્ઞાની નથી. સાધકજી પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી, સાધકજી પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી એમ વિકલ્પ તોડીને જ્ઞાનમાં ચડી ગયા. હજી તો જે સાધક છે એ પણ ખરે છે, તો પછી ઈશ્વરમાં ઈચ્છા અને વિકલ્પમાં સદભાવ કેમ થઈ શકે? જો સાધક દશામાં વિકલ્પનો ત્યાગ કરે છે તો સાધકનું પણ પૂરું કર્યા પછી વિકલ્પ નવા ઉભા કરે, જગત આખાના કામ થાય કેમ બને? આ બધું જે કઈ રાગના નિમિત્તો છે એને સ્કૂલ કપડા એવા ના કરે કે જેનાથી રાગ માટે બાર બાર તે નાશ થાય એવું કઈ આભૂષણ નો તો સવાલ જ રહે. મહારાજ હોય ને આભૂષણ પહેરીને ફરે, કેટલા રાજના નિમિત્તે બધાનો ત્યાગ કરે તો ભગવાન ત્યાં પછી રાજના નિમિત્ત લેવા માટે આભૂત થયા પછી જેને ગુની આપણે કહીએ છીએ ભગવાન થાય તે રીતે દુઃખ થાય ત્યારે શાસ્ત્રોમાં એને મુનિન્દ્ર કયા છે. મુનિઓમાં શ્રેષ્ઠ ઇન્દ્ર એટલે શ્રેષ્ઠ ઇન્દ્ર એટલે બધા સ્વર્ણ ઇન્દ્ર ને ઇન્દ્ર શબ્દ નો અર્થ થાય છે શ્રેષ્ઠ. અને ભગવાન ને એ વિશેષણ લાગે છે કેવા છે રેમ પા પરમાત્મા મુનિન્દ્ર, મુનિન્દ્ર છે. તો જે સાધુઓમાં શ્રેષ્ઠ ટોચને દર્શને પામ્યા એનો ત્યાગ વધે કે એનો ત્યાગ ઘટે અને સુંદર આવે એને પાછો રાજાઓ હતા એ કોઈ ઝૂંપડીમાં કોઈ માગણને ત્યાં જઈને માતા માગણમાં ભેટ માગતા માગતા કઈ સાધુ થઈ ગયા છે એવું નથી. મોટા મોટા રાજાઓ હતા,
રાજાઓ ક્ષત્રિય
સાધક દશા ની અંદર પણ જ્યાં વિકલ્પ છોડવે છે તો ઈશ્વરમાં ઈચ્છા આદિના વિકલ્પનો સદભાવ ઈશ્વર થયા પછી કેમ થઈ જાય? નિર્વિકલ્પ દશામાં આવવાથી તો સાધક પણ સ્વરૂપ છે, નિર્વિકલ્પ દશાથી સાધક પણ સ્વરૂપ છે. ત્યાં પછી પહેલા તો સાધક કરવું હતું જ નહીં. પરમાત્મા સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ તો પૂર્ણ વિકરાળ મળે છે, અક્રિય અને અસંગ છે. રાગ થયો રાગ થી અક્રિય ને અસંગ છે, એમાં કઈ પણ કાર્ય નો આરોપ કરીએ એટલે કે ઈચ્છા વાળા કરીએ તો મોટો વિરોધ આવે. ભરેલો ઘડો હોય એની ઉપર પાણી નો દૂધ નાખીએ તો તે ઘડો ઉડતો ચાર અંગે અધૂરો સાયન્ટિફિક વાત છે. પૂરેપૂરો ભરેલો ઘડો હોય ને એના પર ઉપર પાણી રેડે અને જરાક જોરથી રેડે અધૂરો થાય, ભરેલો હોય એ પણ
અધૂરો થાય,
અધૂરો થાય. તેમ પૂર્ણ શુદ્ધ પવિત્ર વિશ્વ એના ઉપર કારવાઈ નો આરોપ નાખતા ઈશ્વર પણ માધુરા આવશે. પૂર્ણતા છે એ અપૂર્ણ થશે અને ઈચ્છા છે કે અપૂર્ણતા દર્શનકાર સિદ્ધાંત કેવી રીતે દે છે. ઘરગથ્થુ ઈશ્વરને વિતરાગ નિરૂપાધિ કહેવો અને ઈચ્છા વાળો ફળ દેવા વાળો કહેવો એ વિરોધ રૂપ છે. ઈશ્વર ઈશ્વર બહુ દયાળુ છે, કરોડો માને છે તે ઉપર ન જુઓ, આવું માનનારા કરોડો ને અમજો છે એની સામે ફલાણો બહુ બુદ્ધિ વાળો છે માટે તેનું નથી, આમાં બુદ્ધિ બુદ્ધિ ની વાત નથી, સંસારની બુદ્ધિ આમાં કામ
ન
આવે. સંસારમાં આત્મજ્ઞાન થયા પછી રાગ દ્વેષ નો સર્વથા અભાવ કરીને જે ઈશ્વર થાય તેનામાં રાગ કે ઈચ્છા પણ કેમ સમજવે, તે મધ્યસ્થપણે વિચારો તો બધી સમજાય છે. મધ્યસ્થ થઈને
વિચારો
જે અલ્પ પુરુષાર્થ વડે અલ્પ રાગ પણ થવા ન દે, સાધક દશામાં અલ્પ પુરુષાર્થ વડે અલ્પ રાગ પણ થવા ન દે, પૂર્ણ પરમાત્મા દશામાં પૂર્ણ પુરુષાર્થ થયે થોડો ઘણો રાગ પણ કેમ થવા દે છે વિચારો. અને વીર્ય કહ્યું છે ત્યાં અને રાગ ઈચ્છા વિનાના અને અસ્થિરતા વિનાના ઈશ્વરને, રાગ ને ઈચ્છા વિનાના કે અસ્થિરતા વિનાના ઈશ્વરને વિવિધની ઉપાધિ વાળવા ઉપાધિ વાળો માનવો એ તો સંસારમાં દેહધારી જ્ઞાની કરતા પણ ઘણી હિંસા
કહેવાય.
અજ્ઞાની જેવું લોકોને તત્વની પરીક્ષા વિના બહારથી બીજું બધું મનાઈ ગયું છે કે જગતમાં પ્રકાર થાય કે બીજાનું બધું કેમ ન કરે, કરે જ ને. જો લોકોને સુખી ન રાખે તો એવો પરમાત્મા અમારે જોતો નથી. જો જગતના જીવોને સુખી ન કરે તો એવો પરમાત્મા હું કામ નો એમ કહે છે, બીજી બીજી દલીલ આવે છે અમારે તો એવો પરમાત્મા જોતો નથી. ભાઈ કહેતા હતા ઈશ્વર તો અમે એને કહીએ કે બધાને જે જોઈએ છે સુખ આપે, પછી તેને કહ્યું કે જ્યાં સુધી આ માન્યતા જે કોઈ રાખે તે માનતા વાળો તો ત્રણ કામમાં સુખી
ન થાય.
અને એવું માનવા વાળા છે કેમ બધા સુખી નથી થતા, એ માનવા વાળા કેમ સુખી નથી થતા. અમારે ગુરુ ના સગા હતા, બહુ માતાજી અત્યારે જે અત્યારે વાત આમ કરી દીધો અને આમ લાભ કરી દીધો અને આમ લાભ કરી દીધો. માતાના ભક્તો જગતમાં સર્વશ્રેષ્ઠ સંયોગો વાળા છે. પરિસ્થિતિ એવી બની કે એને પોતાના જગતમાં માતાજી મને માતાજીના વખત કાઢ્યા પોતાને જાય પોતાના ધ્યાન દે માતાજી ફિર્યા કરે માતાજી કરે તો દુકાન હું કરવા બંધ કરાવે જાય વિચાર શક્તિ રહેતી નથી. ઉપકાર માનવો એમાં એ કરતા મારો કાર્ય કરે છે એવી રીતે ન માનવો, મારું ભલું કરે છે, મારા સંયોગો સુધારી દે છે, મારું કાર્ય મને કરી દે છે એ રીતે ઉપકાર નથી માનવો. એ સ્વરૂપને દર્શાવે છે તેથી વિતરાગ હોવા છતાં ઉપકારી છે એવો આરોપ કરાય છે. એ તો આમ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપમાં સમાઈ જતા એ વિતરાગી ગયા. એમણે એમના પોતાના આત્મા ઉપર ઉપકાર કર્યો. પણ એવું જેને જ્ઞાન સમજણ થાય છે કે આ આવી રીતે વિતરાક છે, તો સમજણ કરનારને વિતરાકતાનો માર્ગ મળે છે. માટે એ એમ કહે છે કે મને ઉપકારી છે, પણ એને કઈ એનું કાર્ય નથી. ઉપકાર ઉપકાર નો ફેર છે. અહીંયા લોકો પર વાત છે ઉપકાર ની, જગત ના ભૌતિક ઉપકાર ની વાત અહીંયા નથી લાગુ પડતી, નથી વિતરાકી. પોતાને સાચું તત્વ સમજાયું નથી, તેથી પોતે ઈશ્વરને પણ રાગ ને ઈચ્છા વાળો માને છે. એમ જગતમાં લોકોએ આવીને આના જેવી બીજી અનેક માન્યતા વડે ઈશ્વર નામની વિગત કરતા નિયંતા વ્યવસ્થાપક શક્તિ છે એવી કલ્પના ઉભી કરે છે. એવી દ્રઢ થઈ જાય ને કે એ વિષયમાં એમ થયો માણસ રાખવા પડે, મેનેજર રાખવો પડે, નેતાજી રાખવા પડે, રાખવા પડે, ઘણા બધું કરવું પડે ને. એમને મારે મેનેજર આપો તો આગળ બધું જગત કે એમને મારે દુનિયામાં શિષ્ય પોતાના શુદ્ધાત્મા પરત્વે ન્યાય સમજવા માંગે છે. ચિંતા દેહ ને આત્મા ઘણું ઘણું રહેશે પોતાને દેહ ને આત્મા એ છે એમ સમજીને કાર્યો કરે છે. એવો જ ઈશ્વર માને છે. આપણે બે હાથ વાળા છીએ ને ભગવાન હજાર હાથ વાળો છે. શું કે આપણે બે હાથ વાળા છીએ, ઉપર વાળો છે તો હજાર હાથ વાળો છે. હજાર હાથ વાળો હજાર કામ કરી શકે, આપણે હજાર હાથ વાળો તો પ્રખ્યાત છે કે નહીં એવું. અહીં શિષ્ય પોતાના શુદ્ધાત્મા પરત્વે ન્યાય સમજવા માંગે છે કે જો આવો ઈશ્વર હોય તો શું વિરોધ આવે એમ કહીને તેનો ન્યાય આપવા માંગે છે. પણ ખરી રીતે તો સ્વાધીન આત્મા કેવું હોય શકે તે વાતને નક્કી કરવા માંગે છે. ઈશ્વરના બાને પોતાનું આત્મ સ્વરૂપ કેવું શુદ્ધ ને પૂર્ણ હોય તે નિર્ણય કરવા માંગે છે. એટલે કે વાસ્તવિક ન્યાય છે નિર્દોષ પણ પૂર્ણ સ્વાધીન ઈશ્વર તત્વ નક્કી કરવા માંગે છે. વાસ્તવિક ન્યાયથી નિર્દોષ પણ, ન્યાયથી નિર્દોષ પણ અને પૂર્ણ સ્વાધીન ઈશ્વર તત્વ કેવું માર્ગે નક્કી કરવા માંગે છે. પોતાને પણ એવું થવું છે. જવાબમાં બુદ્ધા આત્મા શક્તિ સ્વરૂપે પરમાત્મા છે એની શ્રદ્ધા અને તે જાતના પુરુષાર્થ વડે પૂર્ણ પરમાત્મા થઈ શકે છે. માટે ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ કેવું હોવું જોઈએ તેનો ન્યાય અહીંયા આ વ્યાખ્યા મૂકીને ભગવાનના સ્વરૂપને સમજાવવાનો આ હેતુ છે. ઈશ્વર કેવા હોય, ભગવાન કેવા હોય, પૂર્ણ પરમાત્મા કેવા હોય, જે ઉઠાવ્યો છે એમાં હેતુ આ છે. પરમાત્મા સ્વરૂપ કેવું હોય તે યથાર્થ ન્યાય સમજો. તેના કરતા પણ આ રીતની વ્યવસ્થા કરનાર ઈશ્વરનું મહત્વ છે, ભીન પણ છે. અને એથી ઈશ્વરપણાનો ઉચ્છેદ કરવા એવો જગતના લોકો બીજું માને તેથી બીજું ન થાય. આ લોકોત્તર માર્ગ ની એટલે કે અપૂર્વ આત્મતત્વ ની યથાર્થ સ્થિતિ છે, મહાગૌરવ છે, વસ્તુ સ્થિતિ સમજો. ફરીને આવવા વખત ફરી ફરીને મનુષ્ય પણ નહીં આવે ને આવા સમજાવનારામાં એવું પણ નહીં. આત્માની યથાર્થ વાત જ્યાં ત્યાં સાંભળવામાં આવતી નથી. અનુભવમાં જે ન સમજાય તે અપૂર્વ તત્વ સમજવાના અપૂર્વતાના છે. અનુભવમાં જે ન સમજાયું એવું અપૂર્વ તત્વ સમજવાના આ અપૂર્વતાના છે. મનુષ્ય પણ ઉમેદવાર પહેલા છતાં આ વાત કેમ કેમ ન સમજાણે તે ઉપરથી વિચાર કરો. પછી અનંતકાળમાં ન સમજાય તે સમજણ કાંઈક મોંઘી હશે, એ કાંઈ પહેલી વાત નથી. એનું વિસ્મરણ અનાદિકાળથી ચાલ્યું આવે છે, તેનો પરિચય કરવામાં થોડો કાળ ગાળવો પડે છે. જે કાંઈ ભૂલ થાય છે તે પોતાના સ્વરૂપમાં ભ્રમ થવાથી થાય છે, તેવી ભૂલ એની મેળે કરવાની નથી. સ્વભાવનું ભાન કરે તો તે ચાલવી શક્ય નથી. પણ આત્માનો લોકોત્તર માર્ગ બહારથી જે મનાયો છે તેના સંબંધે ભૂલો મનુષ્ય ભય પામીને આત્માનો યથાર્થ સમજીને સમજીને ન જાય એટલે ભવનો અભાવ થાય એવો સાચો અભિપ્રાય કે જીવને સંવેદનાની પ્રાપ્તિ થઈ શકે એવો પુરુષાર્થ ન કરે તો અનંતકાળમાં ફરીને મનુષ્ય પણ મળવું મુશ્કેલ. મનુષ્યની તક મળે અને એ તકનો ઉપયોગ નહીં કરે અનંતકાળે મનુષ્ય પણ નહીં મળે. ઘણાને તો આ તત્વની વાત કાને પડવી પણ દુર્લભ છે. તેમાં કદાચ સાંભળીને અને તેનો વિરોધ આવ્યો અથવા તેને તે તત્વની અરુચિ થઈ તો તે મનુષ્ય જેવી રીતે કાગડા કૂતરા કીડી મુકડા જેમ મરી જાય છે તેમ કદાચ લોકમાં મોટો કહેવાતો હોય છતાં એક દેહ છોડીને બીજા દેહમાં રખડવાની દ્રષ્ટિએ તે પામર જીવોને સમાન જ છે. આ એક મનુષ્ય બહુ સરસ વાત કે ભલે જગતમાં પુણ્યવાળોનો લાવા કરવાનું જે થતી હોય એવો જીવ હોય પણ જો તત્વ નહીં સમજે તો જેમ કાગડા કૂતરાને મુકડા મળે છે એ પણ જીતો એ શું છે એવી જ રીતે મકોડો એના દરમાં મરે કે કોઈ રાજા મહારાજા શ્રીમંત શેઠીઓ એના મહેલ મકાનમાં મરે બે સખા છે એને કઈ ભાન કર્યા વગર બે છોડ્યો આને પણ કઈ ભાન કર્યા એના ને એનામાં કઈ ફેર દેખાતો નથી. એમ કરીને જે મનુષ્ય પણ મળ્યું ને એમાં પણ આ વાત સમજવા માટે સામે આવી ઉદયમાં એનો જે યથાર્થ લાભ લઈને જન્મવરણ ટાળી શકાય છે એવી પરિસ્થિતિ આવે છે.
દેવાદિદેવ શ્રીમંદર ભગવાન નો જય હો પરમ કૃપા નિધિ કાન ગુરુદેવ નો જય મિત્રાદિગંબર જય.